أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. اپنی چرچا سورۃ اللقمان اوپر چالی رہی چھے کہ جے قرآن مجید نو 31 سورہ چھے انے ایمہ 34 آیتو چھے. ગયા લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાફિરોને થોડોક સમય આપે છે આ દુનિયામાં અને ત્યારબાદ પોતાની પકડમાં લઈ લે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારિફા ઉપર પછી એના બાદ આપણે ચર્ચા કર્યા કે આ દુનિયાના બધા ઝાડ જો પેન્સ બની જાય, કલમ બની જાય અને બધું દરિયાનું પાણી ઇંક બની જાય તો પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલાના પાવર અને ઇલ્મના બારામાં આપણે લખી નહીં શકીએ. કયામતના દિવસે લોકોને ફરી ઉઠાડવા માટે એક ઇશારાની જરૂર છે. મક્કાના લોકો હંમેશા આ બાબતમાં વાદવિવાદ કરતા હતા કે મરેલા હાડકાઓ જે ધૂળ થઈ ગયા છે તેને અલ્લાહ ફરી કેમ જીવતા કરશે. પછી આપણે ચર્ચા કર્યા કે રસૂલ દુનિયામાં રહમતુલ લીલ આલમીન બનીને આવ્યા છે અને જ્યારે મક્કાના લોકો ઈમાન નહોતા લાવતા તો રસૂલને ઘણું જ દુઃખ થતું. અલ્લાહ તેના રસૂલને દિલાસો આપે છે કે તમે દિલ નાનું નહીં કરો, અમે આ લોકોના બધા અમાલને રેકોર્ડ કરીએ છીએ અને કયામતના દિવસે તેઓના હાથમાં આપવામાં આવશે. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનની ઘણી આયતોમાં ફરમાવે છે કે મક્કાના જાહિલ લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ડિનાયર્સ ન હતા, પણ તેઓની ઇબાદતોમાં તેઓ ઘણા ખુદાની ઇબાદત કરતા હતા. પછી અલ્લાહની મારિફા અને મહાનતા ઉપર આપણે ચર્ચા કર્યા કે તેના ઇલ્મનો કોઈ છેડો જ નથી. હવે આપણે આજે વર્સ 31 31 આયા ઉપર ડિસ્કસ કરીએ. અલમ તરા અન્નલ ફુલ્ક તજરી ફિલ બહરી બિનિઅમતિલ્લાહી લિયુરીકુમ મિન આયાતિહી ઇન્ન ફી ذلك لآيات لكل صبار شكور. શું તે આ નથી જોયું કે દરિયામાં શિપ્સ વહાણો અલ્લાહની મહાન નિયમત થકી ચાલે છે, એટલે કે એની નિયમત એટલે અલ્લાહનું જે ઓલું બ્રીઝ છે, એ માટે કે અલ્લાહ તમને પોતાની નિશાનીઓમાંથી કેટલીક દેખાડી દે. બેશક દરેક સબર કરવાવાળો અને શુકર કરવા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે. ગયા વખતની આયતોમાં આપણે સૂરજ, ચાંદ અને આસમાનની મહાનતાની ચર્ચા કર્યા. હવે આ આયતમાં સમંદર અને શિપ્સનો અલ્લાહ ઝિકર કરે છે. આ સમંદરમાં શિપનું અધ્ધર ચાલવું અલ્લાહની નિયમતોમાંથી એક છે. હવાનું ત્યાં ફૂંકાવું, આપણે બધા સાયન્સમાં શીખ્યા કે ધી આર્કિમિડીઝ પ્રિન્સિપલ, જો વજન કરતાં વોલ્યુમ વધારે હોય તો તે વસ્તુ પાણી ઉપર અધ્ધર રહી શકે છે. દરિયાના જે પાણીના પ્રેશર પણ અમુક એના રૂલ્સ હોય છે. આ અલ્લાહની એક બીજી મહાનતાની નિશાની છે. આ બધામાં કંઈક કન્ફ્યુઝન થાય તો શિપ દરિયાની બોટમમાં તળેટીમાં ડૂબી જાય. ઇતિહાસમાં ઘણા દાખલાઓ છે કે જેમાં લોકો ટોટલી ટેકનોલોજી ઉપર ડિપેન્ડ થાય છે. ઇતિહાસને આજના લોકો પણ હમણાંની જે એડવાન્સ ટેકનોલોજી છે એના ઉપર બહુ જ આધાર રાખે છે. અલ્લાહની કુદરતને માનવા તૈયાર નથી. આ દાખલાઓ ઘણા ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇન્સાનને યાદી આપે છે કે દોલત, પાવર, સાયન્સ, ટેકનોલોજી, કોઈ પણ તાકાત અલ્લાહના વિલને નહીં રોકી શકે. તમને ટાઇટેનિકનો દાખલો આપું. 55 મીટર એની ઊંચાઈ હતી, 275 મીટર એની લંબાઈ હતી ટાઇટેનિક. આજથી લગભગ 100 વર્ષો પહેલાં તે ડૂબી ગઈ. તમે બધાએ એની ફિલ્મ પણ જોયા હશો. આ બહુ જ મોટું પ્રોજેક્ટ હતું. લગભગ 5000 એન્જિનિયર્સ તો ખાલી આ શિપ માટે કામ કરતા હતા. બધાને ખાતરી જ હતી કે આ શિપ એવી રીતે એને બનાવવામાં આવી છે કે એ કોઈ દિવસ ડૂબી નહીં શકે. ટેકનોલોજીની એક માસ્ટરપીસ હતી. જે લોકો આ ટેકનોલોજી ઉપર આંધળો વિશ્વાસ કર્યા તેઓ એ ચેક કરતા ભૂલી ગયા કે કુરાને મજીદમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વકાના અમરુલ્લાહિ કદરન મકદૂરા. આખરે શું થયું? ટાઇટેનિકની મેઇડન વોયેજ હતી, પહેલી જ ફેરે એને દરિયામાં નાખવામાં આવી અને એની મુસાફરી ચાલુ થઈ. બધા મુસાફરો આ ખૂબસૂરત શિપમાં એન્જોય કરી રહ્યા હતા. આખરે એક નાનકડું ફેલ્યોર મશીનમાં ગયું અને આ શિપ ડૂબવા માંડી ગઈ. જે લોકો બચ્યા તેઓનું કહેવું છે કે બધા મુસાફરો, બધા પેસેન્જર્સ શિપના ડેક ઉપર આવી ગયા અને બધા દુઆ કરવા માંડી ગયા જ્યારે તેઓને લાગ્યું કે હવે મિનિટોમાં આ ટાઇટેનિક ડૂબી જશે. કુરાન મજીદમાં ઘણી ઠેકાણે લોકોનું આ બિહેવિયરનું જિકર કરવામાં આવ્યું છે કે જ્યારે અલ્લાહ કહે છે જ્યારે તેઓ કોઈ સિરિયસ મુસીબતમાં આવી જાય છે તો તરત જ અલ્લાહની મદદ માંગે છે, પણ જ્યારે તેઓ આ બલામાંથી બચી જાય છે તો અલ્લાહનો શુકર પણ નથી કરતા, અલ્લાહથી મોટું ફેરવી નાખે છે. કદાચ આપણે આપણી જિંદગીમાં આટલી મોટી મુસીબત નહીં જોયા હોઈએ, પણ આપણે યાદ રાખવાનું છે કે ક્યારે પણ જિંદગીમાં તકલીફ આવી શકે છે. ઇન્સાન હંમેશા અલ્લાહને યાદ કરે અને તેનું ચાલુ જિકર કરે. એક બીજો દાખલો આપું. જ્યારે 6 હેલિકોપ્ટર્સ અમેરિકન કેદીઓને છોડાવવા માટે ઈરાન આવ્યા, દિવસનું બ્રાઇટ લાઇટ હતી. આ કામને કેટલો સમય સુધી પ્લાન કરવામાં આવ્યું હતું કે ક્યારે આ હેલિકોપ્ટર્સને મોકલવામાં આવે ઈરાન તરફ અને અમેરિકન પ્રિઝનર્સને છોડાવવામાં આવે. ઉચિંતાનું એક તોફાન આવ્યું અને બધા હેલિકોપ્ટર્સ ડિસ્ટ્રોય થઈ ગયા. ઇન્ન ફી ઝાલિકા લઆયાતિન લિકુલ્લી સબ્બારિન શકૂર. બેશક દરેક શુકર અને સબર કરવાવાળા માટે આ ઘણી જ મોટી નિશાની છે. ઘણા મુફસરીન લખે છે કે રસૂલની હદીસ છે કે ઈમાનના બે ભાગ છે, અડધું છે સબર અને અડધું છે શુખર. કુરાનની આયતોને સમજવા માટે દરેક શખ્સ આ વાતને યાદ રાખે કે હંમેશા અલ્લાહનો શુખર કરે અને સબર કરે. હવે આપણે વર્સ 32 ઉપર આવીએ. વઈદા હશિયહુમ મૌજુન દાઉલ્લાહ મુખલિસીન લહુદ્દીન ફલમ્મા નજ્જાહુમ ઇલલ બર્રી فَمِنْهُمْ مُقْتَصِدٌ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا كُلُّ خَتَّارٍ كَفُورٍ. પછી જે વખતે કોઈ દરિયાનું મોજું, એટલે ધ વેવ ઓફ ધ સી, દરિયાનું મોજું છાયાની જેમ આખા શિપને ઢાંકી દે છે, ત્યારે તેઓ ખુલુસ દિલથી અલ્લાહની ઇબાદત કરવા માંડી જાય છે. પછી જ્યારે તે તેમને બચાવી અને કિનારા સુધી પહોંચાડી દે છે તો તેઓમાંથી અમુક લોકો મિડલ કોર્સ, મધ્યમ માર્ગ અપનાવે છે અને કેટલાક લોકો નાસ્તિક બની જાય છે. અમારી નિશાનીઓને બીજું કોઈ ઇનકાર કરતું નથી, ફક્ત આ વિશ્વાસઘાત લોકો તથા કાફીરો કે જે લોકો ના શુક્રાની છે, ના શુક્રાના બંદા છે. પહેલાંની આયતમાં અલ્લાહ શિપનો જિકર કરે છે કે જે મોટા મોટા વજનો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, પહેલાંના વખતમાં અને આજે પણ. આ આયતમાં અલ્લાહ આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે મધ દરિયામાં તોફાન આવે છે અને મોટા મોટા મોજાઓ શિપને ઉપર સુધી ઢાંકી નાખે છે, ત્યારે મુસાફરો ઘણા જ ડરી જાય છે આ તોફાન જોઈને. એક વખતના આ લોકો પોતાનું આટલું પાવર બતાવતા હોય છે, જ્યારે આ તોફાન આવે છે તો તેઓ એટલા વીક બની જાય છે, તેઓને બચવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો. ક્યાંથી પણ તેને મદદ નથી મળતી અને એની પાસે જે બચવાના સાધનો હોય છે એ કંઈ કામ નથી આવતા. હવે તે પોતાના કલ્બની અંદર એક નૂર તરફ વળે છે. આ કલ્બનું નૂર આ શખ્સને કહે છે કે જે આ મોજાનું તોફાન અટકાવી શકે છે અને દરિયાના મોજાઓ તેના હુકમને માની શકે છે. આ સમયે તેનું આખું કલ્બ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની વહદાનિયતથી ભરાઈ જાય છે. પણ આ આયતમાં અલ્લાહ ફરમાવે છે કે જ્યારે અમે તેઓને કિનારા સુધી પહોંચાડી દઈએ છીએ તો અમુક લોકો મિડલ કોર્સ અપનાવે છે. બીજા લોકો કે જેઓ તોફાનમાં અલ્લાહ પાસે વાયદો કરતા હોય છે કે તેઓ ફરી અલ્લાહ ઉપર ઈમાન લાવશે, તેઓ અલ્લાહની નિશાનીઓનો અને નેમતોનો શુકર પણ નથી કરતા. હવે આપણે જોઈએ કે આ આયત ક્યારે નાઝિલ થઈ એનું જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. અકરમા ઇબને અબી જહેલ, અબુ જહેલનો દીકરો, ઇસ્લામમાં દાખલ થાય છે. જ્યારે મક્કા ફતે થાય છે તો રસૂલ ખુદા બધાને માફ કરી નાખે છે, ફક્ત ચાર લોકો. આ ચારમાંથી એક હોય છે અકરમા ઇબને અબી જહલ. રસૂલ આ ચારના કતલ માટે ઓર્ડર કરે છે. આ ચાર બહુ જ ક્રુઅલ હોય છે અને બધી જાતના ગુનાહો અને બધી જાતના ક્રાઇમ્સ ઇસ્લામ અને મુસલમાનોની સામે કરતા હોય છે. અકરમાને આ ન્યૂઝ મળે છે તો તે મક્કાથી ભાગી જાય છે અને રેડ સી પાસે પહોંચે છે અને ત્યાં એક શિપમાં ચડી જાય છે. મધ દરિયે જ્યારે પહોંચે છે અને તુફાન આવે છે, શિપમાં ઘણા મુશ્રિકો હોય છે. બધા એકબીજાને કહે છે કે આપણે આ ખુદાઓને મૂકી દઈએ અને ફક્ત અલ્લાહ પાસે જ દુઆ માંગીએ કે જે રહમાન છે, આપણા ખુદાઓ આપણને કાંઈ મદદ નહીં કરી શકે. અકરમા કહે છે કે જો તૌહીદ આપણે દરિયામાં ન બચાવી શકે તો જમીન ઉપર પણ નહીં બચાવી શકે. અકરમા હવે દુઆ કરે છે કે જો હું આ બલામાંથી બચી જાઉં તો હું રસૂલ પાસે જઈશ, તેની સાથે હાથને મિલાવીશ અને એક સાચો મુસલમાન બનીશ. મને ખબર છે કે અલ્લાહના રસૂલ મને જરૂર માફ કરશે, તેનામાં ઘણી જ મોહબ્બત અને લાગણી છે. અને એવું થાય છે કે અકરમા આ તોફાનમાંથી બચી જાય છે અને રસૂલ પાસે આવે છે અને ઇસ્લામને સ્વીકારે છે. ઇસ્લામિક હિસ્ટ્રીની કિતાબમાં તેનું નામ અકરમાનું એક સાચા મુસલમાનમાં લખાઈ જાય છે અને યરમુકની જહાદમાં તે લડે છે અને શહીદ થાય છે. શા માટે? કારણ કે એની દુઆમાં ઘણું જ ખુલુસ હતું. ખુલુસ ઉપર થોડીક નજર કરીએ. જે કોઈ પણ કામ અલ્લાહની ખુશી માટે કરીએ એમાં અગર 1% કોઈ બીજા માટે હોય તો તે કામ કબૂલ નથી થતું. દાખલા તરીકે કોઈ નમાઝ પડવા ટાણે એવી જગ્યાએ ઊભો રહે કે જ્યાં લોકોની નજર તેના ઉપર પડે, અથવા તો એવા ટાઈમે મસ્જિદમાં દાખલ થાય કે બધાની નજર એના ઉપર પડે, અથવા ઇમામ જે નમાઝ પઢાવતા હોય તે પોતાના જ અવાજને બદલાવે કે જેથી લોકો તેના વખાણ કરે, તો તે નમાઝ કબૂલ નથી થતી. ખુલુસને મેળવવું ઘણું જ અઘરું છે. ઇંગ્લિશમાં આપણે એને સિન્સિયારિટી કહીએ છીએ. અને આ ખુલુસ અલ્લાહની મદદ વગર નથી થતું અને નથી મળતું. મને યાદ છે કે જ્યારે હું નાની હતી અને બાર પોથીમાં ભણતી હતી ત્યાં તેમાં એક સ્ટોરી હતી અને એ સ્ટોરી બીકોઝ હું બહુ નાની હતી તો હું એને કાંઈ ન સમજી, પણ આજે મને એનો ખ્યાલ આવે છે કે એમાં એક મોટું લેસન હતું. એ બારપોથીમાં એક હિન્દુ ફેમિલી હોય છે, એક સ્ટોરી હોય છે, એક હિન્દુ ફેમિલી. તો આ ફેમિલી આખું કુટુંબ એક વખત કાશી જવાનો વિચાર કરે છે. એ લોકોનું જે ધાર્મિક શહેર હોય છે, રિલિજિયસ, કે જ્યાં ગંગા નદી એટલે ધ રિવર ગેન્જીસ ત્યાં પસાર થતી હોય છે, અને એ લોકોમાં માન્યતા છે કે જે લોકો ગંગા નદીમાં ડૂબકી મારે તો એ લોકોના ગુનાહો માફ થઈ જાય છે. હવે આ બધા નક્કી કરે છે, પણ આ ઘરમાં એક ઝઈફા હોય છે, એટલે એક ઝઈફ માં હોય છે કે જેના પગમાં જોર નથી હોતું. તો ઘરની વહુને સાસુ કહે છે કે તું ઘરમાં બેસ અને આ માની ધ્યાન રાખશે. વહુ બિચારી બહુ જ ડાય હોય છે અને કાંઈ બોલતી નથી. એક વખત એ રોટલા બનાવતી હોય છે કાથરોટમાં. કાથરોટ એટલે એક લાકડાની થાળો હોય છે, ઓલો ભારે લાકડાનો થાળો. એમાં હંમેશા અગાઉ માણસ બાઈઓ રોટલા બનાવતી, અને હવે આ વહુ રોટલા બનાવ્યા અને કાથરોટમાં થોડુંક લોહી લોટ ચોંટી ગયો હોય છે, તો એ થોડુંક પાણી અંદર ઢોળે છે કે આ લોટ ભીણું થઈ જાય તો એને ક્લીન કરી નાખે. જેવું એ પાણી નાખે છે તો તેને કંઈક અવાજ આવે છે, અને જ્યારે પાણી કાથરોટમાં આવે છે તો જોઈ છે તો પગનું એક ઝાંઝર કાથરોટમાં પડે છે. ઝાંઝર શું હોય છે? એન્કલેટ, આપણે આ એન્કલમાં પહેરતા હોય, હમણાં છોકરીઓ પહેરતા હોય છે. તે વહુ તો એને જોઈ રહે છે અને પછી એને ઉપાડીને એક બાજુ રાખી દે છે. જ્યારે કાશીથી બધા પાછા આવે છે તો સાસુમાં કહે છે એની વહુને કે આપણી દીકરીનું એક ઝાંઝર ગંગા નદીમાં પાણીમાં પડી ગયું અને ખોવાઈ ગયું. આ વહુ સાંભળે છે અને તરત જ એ ઝાંઝર લઈને આવે છે. બધા અજબ થઈ જાય છે કે ગંગા નદીમાં પડેલું ઝાંઝર અહીંયા કેમ પહોંચ્યું. બસ આનું એક મોરલ હતું, મન ચંગા તો કથરોઠ મેં ગંગા. એના દિલમાં એટલું ખુલ્લું હતું કે ઘર બેઠા એને ગંગાનું પાણી આવ્યું. એવી જ રીતે આપણા દિલમાં આપણે એટલો ખુલુસ રાખે તો આપણા આમાલ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની દરગાહમાં કબૂલ થઈ જાય છે. કેવી રીતે આપણે દિલમાં ખુલુસ લઈ આવે? આપણે વિચાર કરીએ કે પૂરી દુનિયાની મિલકિયત, આખું પાવર અલ્લાહના હાથમાં છે, આપની જિંદગીનું કંટ્રોલ તેના હાથમાં છે, આપણે એના સિવાય કોઈના ઉપર ભરોસો નહીં રાખી શકીએ. જે વસ્તુ આપણી નજરમાં નેચરલ નથી તે પણ તે કરી શકે છે. આપણે હિસ્ટ્રી, ઇસ્લામિક હિસ્ટ્રી વાંચશું તો એક સૂકા ખજૂરનું ઝાડ હોય છે, એ ઝાડને અલ્લાહ હુકમ કરે છે કે એ ફ્રેશ બની જાય અને બીબી મરિયમ માટે ખજૂર આપે, અને ત્યારે ખજૂરની સિઝન પણ ન હતી. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ માટે જે લોકોએ આગ બનાવી હતી એ આગને પણ અલ્લાહ એક ઇશારો કરે છે તો ઠંડી બની જાય છે. કુરાન અલ્લાહના પાવરના હુકુમતના ઘણા જ દાખલા આપે છે. નબી મૂસા અલૈહિસ્સલામ ફિરઓનના ઘરમાં મોટા થાય છે, અને જ્યારે નબી મૂસા અલૈહિસ્સલામ અને તેની કોમ દરિયા પાસે પહોંચે છે અને પછવાડે ફિરઓનનું લશ્કર ધોધમાર કરતું આવતું હોય છે, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા મૂસાને શું હુકમ કરે છે કે તમારી લાકડી, તમારું જે હાથમાં જે અસા છે એને તમે દરિયા તરફ ફેંકો, અને દરિયામાં ફેંકે છે અને રસ્તાઓ બની જાય છે. નબી નૂહ અલૈહિસ્સલામનો કહ્યું કે અલ્લાહ એ રણમાં કશ્તી બનાવવાનો હુકમ આપે છે અને આખી દુનિયા એ સમયે ગર્ક પાણીમાં ગર્ક થઈ જાય છે, પણ નબી નૂહ અલૈહિસ્સલામ અને એની સાથે જેટલા સાથીઓ હતા એ બધા બચી જાય છે. ખુલુસ શું છે? આ સિન્સિયારિટીના ફાયદા શું છે? એક ખાલિસ શખ્સનું એક જ એમ હોય છે કે તે અલ્લાહને ખુશ કરે, અને તે શખ્સ જે ખાલિસ હોય છે તે એકાંતથી નથી ડરતો. અલ્લાહના રસ્તા ઉપર ચાલવા માટે તે નથી જોતો કે ઘણા લોકો છે કે થોડાક લોકો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે કરબલા તરફ રવાના થયા તો કહી દીધા હતા એના અસહાબોને કે આપણે અમે શહીદ થઈએ કે કામયાબ થઈએ અમને કોઈ ફેર નથી પડતો, અમને તો ફક્ત અમારા નાનાની ઉમ્માને બચાવવું છે. ત્રીજું જો રસ્તો છે ખુલુસ માટે કે આપણે અલ્લાહના ફેવર્સને યાદ કરીએ, અલ્લાહની નેમતોને યાદ કરીએ, આપણે કંઈ ન હતા તેમાંથી અલ્લાહ સુબહાનહુ તઆલાએ આપણને પૈદા કર્યા. સૂરતુ દહરની આયત છે, હલ અતા અલલ ઇન્સાની હીનુન મિનદ દહરી લમ યકુન શયઅન મઝકુરા. એક વખત તમારા ઉપર એવો પણ વીત્યો કે તમે કંઈ ન હતા, કોઈ તમને કોઈ તમારું કોઈ જિક્ર કરવાવાળું પણ ન હતું, તેમાંથી અમે તમને પૈદા કર્યા અને આપણું રિસ્ક અલ્લાહ સુબહાનહુ તઆલાએ માના દૂધમાં તૈયાર રાખ્યું. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે કાબાને તૈયાર કર્યા તો અલ્લાહની પાસે દુઆ કર્યા કે મારી કોમ દર વર્ષે હજ પડવા આવશે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે મિલિયન્સ દર વર્ષે હજની સિઝનમાં હજ પડવા જાય છે. કોઈ પણ કામ અલ્લાહની ખુશી માટે કરવામાં આવે છે તો તેનું રંગ હંમેશની માટે રહી જશે, પણ જો લોકોની ખુશી માટે હશે તો વહેલું મોડું તેનો રંગ ઉડી જશે. બસ હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. ચાર છોકરાઓ હોય છે, એ બધા એક સ્કૂલમાં એક સેકન્ડરી સ્કૂલમાં ભણતા હોય છે અને એ લેવલ્સ કરતા હોય છે. એ લોકોની જ્યારે ફાઇનલ એક્ઝામ્સ પતી ગઈ તો એ લોકો નક્કી કરે છે કે બધા થોડા થોડા પૈસા ભેગા કરે છે અને કહે છે કે આપણે ફલાણી રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ ખાવા જઈએ. રવિવારનો દિવસ હતો, એ ચારેય દોસ્ત ત્યાં રેસ્ટોરન્ટમાં ભેગા થાય છે અને ત્યાં બ્રેકફાસ્ટ ખાય છે. ઘણા વખત સુધી તેઓ ત્યાં બેસીને વાતો કરે છે કારણ કે એ લોકોને ખબર હોય છે કે હવે એ લોકો બધા છૂટા પડવાના છે. ત્યાં એ રેસ્ટોરન્ટનું એક વેઇટર હોય છે જેનું નામ હોય છે કાલુ, એ લોકોને સર્વ કરતો હોય છે. જ્યારે એ લોકો ઉઠવા તૈયાર થાય છે નીકળવા માટે તો બધા એકબીજાને ખુદાહાફિઝ કરે છે અને કહે છે કે આપણે બધા એકબીજાને વાયદો આપીએ કે આજથી 40 વર્ષ પછી 1 એપ્રિલમાં આપણે આ જ રેસ્ટોરન્ટમાં પાછા ભેગા થઈએ. બધા પોતપોતાની સ્કૂલમાં હશે, પોતપોતાના બિઝનેસમાં. 40 વર્ષ કોઈ નાની સૂની બાબત નથી, 40 વર્ષ બહુ કહેવાય. તો બધા એકબીજાને વાયદો કરે છે અને કહે છે કે એ દિવસે જે છેલ્લો આવશે ને, લેટ આવશે, એ બધાનું બિલ ભરશે. તો બધા હસે છે. હવે બધા પોતપોતાની ગામમાં ચાલ્યા જાય છે. કોઈ એના ચાચા પાસે ભણવા જાય છે યુનિવર્સિટીમાં, કોઈ એ જ ગામમાં હોય છે, બીજા લોકો બીજા ગામમાં જાય છે. હવે આ વાતને જ્યારે 40 વર્ષ થઈ જાય છે તો બધાને યાદ હોય છે કે 1 એપ્રિલના આ રેસ્ટોરન્ટમાં મળવાનું છે. અને કાલુ પણ સાંભળતો હોય છે એ વાતને, તો કાલુ શું કહે છે કે હું હોઈશ તમને સર્વ કરવા માટે. 40 વર્ષો પછી એક સ્મેશિંગ ગાડી ઊભી રહે છે. એ ગામ કે જે ગામમાં એ લોકો સેકન્ડરી સ્કૂલમાં ભણતા હતા, એ ગામ એટલું બધું મોટું થઈ ગયું 40 વર્ષોમાં. એમાં ફ્લાયઓવર્સ આવી ગયા, રસ્તા મોટા મોટા થઈ ગયા, કેટલા બ્રિજીસ બંધાઈ ગયા, કેટલા હાઈરાઇઝ બિલ્ડિંગ્સ આવી ગઈ, અને આ નાનકડી જે રેસ્ટોરન્ટ હતી એ તો એક મોટી 5-સ્ટાર હોટેલ બની ગઈ. તો આ એક ગાડી ત્યાં ઊભી રહે છે અને એક માણસ ત્યાં સ્માર્ટલી ઉતરે છે અને એની રેસ્ટોરન્ટમાં દાખલ થાય છે. 1 એપ્રિલ હતી, તો કાલુ હવે મિસ્ટર કાલુ બની ગયો હોય છે, કેમકે એ હોટલનો હવે એ માલિક બની ગયો હોય છે. એ છોકરાને આવકારે છે અને બેસાડે છે. એના પછી બીજો આવે છે અને પછી ત્રીજો આવે છે. હવે ચોથાની એ લોકો વાત જોતા હોય છે. તો એ લોકો વાતો કરતા હોય છે ત્યાં તો એક છોકરાનો ફોન આવે છે અને કહે છે કે મારા ફાધર છે એ જરાક લેટ થશે, તો એણે મને મેસેજ તમને આપવાનું કીધું છે કે તમે લોકો બધા ઓર્ડર કરી નાખો ફૂડ અને તમે જમવાનું ચાલુ કરી નાખો અને હું જ્યારે પણ ફ્રી થઈશ તો હું આવી જઈશ. બસ આ લોકોએ બધાએ એ દિવસે ડિનર ખાવાનું નક્કી કર્યું. તો બધાએ ડિશિસ મંગાવી, બધા આરામથી હસતા હતા, વાતો પોતપોતાની કરતા હતા કે ક્યાં ક્યાં પહોંચ્યા. એક કહે છે કે મારી પાસે તો 3 સોનાની દુકાનો છે. એક કહે છે કે હું બિઝનેસમેન છું. બીજો કહે છે કે હું એન્જિનિયર બન્યો છું અને હું આ બધા જે રસ્તાઓ બને છે એમાં હું ભાગ લઉં છું. ખાતા ખાતા પછી લોકો જમી લે છે તો ફરી એ છોકરાનો ફોન આવે છે કે એ કહે છે કે મારા ફાધર કહે છે કે એ લેટ થઈ જશે, પણ આ બિલ બધું ભરાઈ ગયું છે તમારું એડવાન્સમાં, એને ઓનલાઈન ભરી નાખ્યું છે. લગભગ રાતના 9 થાય છે તો એ છોકરો હોટલમાં આવે છે અને કહે છે કે આ વાત મારા બાપ, મારા ફાધરે મને કરી હતી, પણ 1 મહિના પહેલાં જ એ એક બીમારીમાં બહુ જ પીલાયા અને ગુજરી ગયા અને મને ખાસ ભલામણ કરી હતી કે તું આ હોટલમાં વહેલો નહીં જાતો, તું સાવ લેટ જાજે કે જ્યારે એ લોકો બધા જમી લીધા હોય, કારણ કે જો તું એ લોકોને વહેલું કહીશ તો આજે 3 મારા દોસ્ત ભેગા થયા હશે એ લોકોના દિલને ધક્કો પહોંચશે અને એ લોકો સરખી રીતે જમશે નહીં. આ સાંભળીને બધા, હકીકતમાં બધાના આંખમાં આંસુ આવી ગયા. બસ કહેવાનો મતલબ એ જ કે આ જે દોસ્તી છે ને દુનિયામાં એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પણ કોઈ ગામમાં કે જ્યાં પણ રહેતા હોઈએ બધાને સારી રીતે બોલાવીએ. તો આ જ્યારે આપણે પછી વર્ષો પછી પણ ક્યારેક મળીએ છીએ તો આપણા બધાના દિલોમાં કેટલી ખુશી થાય છે. બસ આખીરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણને તૌફીક આપે કે આપણે આપણા કામમાં ખુલુસ લઈ આવી શકીએ, આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.